તારીખ 14/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 703 અને 704 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 410 મૂળ કેસેટમાં વચ્ચે વચ્ચે અવાજ આવે છે.
શિવજીની પ્રતિમાની સ્થાપનાનો વિષય ચાલે છે. જેની પ્રતિમાની સ્થાપના સમય દ્રષ્ટિએ સમય જ્ઞાની અને મુનિઓએ પોતાના સમય જ્ઞાન દ્વારા યથાર્થ જ્ઞાન દ્વારા એ સ્થાપના કરી છે. ન માનતા હોય એની ભૂલ શું છે એ વાત છે, અને માનતા હોય તો એમાં યથાર્થ પ્રકારે માનવા પાછળનો શું ભાવ છે, શું સમજણ છે એ વિષય છે. કહે છે કે જીવ પ્રતિમા આત્મસ્વરૂપનો બોધ કરે છે, આત્મસ્વરૂપનો બોધ આપવામાં વાણીની જરૂર પડે છે. પણ અહીંયા વાણી ન હોવા છતાં, પ્રતિમાજીને વાણી ન હોવા છતાં એ આત્મસ્વરૂપનો બોધ કરે છે, એ વિશેષતા છે. આત્મા સ્વરૂપે કેવો છે એનો જીવદર્શનથી બોધ થાય છે, અને જેને ખબર છે, જેણે આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે, તેને તે જ પ્રતિમા સાધક એ વાત લીધી છે. શરૂમાં અરે જીવો ઠરી જાઓ, ઉપશમ રસમાં ડૂબી જાઓ, એમ જાણે કે ભગવાનની પ્રતિભા ઉપદેશતી હોય. જગતના અને શુભાશુભ ભાવના સર્વ પ્રપંચને છોડીને, પ્રપંચ એટલે રૂઢિ અર્થ તો એનો પાપ થાય છે, પણ પ્રપંચનો અર્થ વિસ્તાર પણ થાય છે. શાસ્ત્ર પરિભાષામાં પ્રપંચનો અર્થ વિસ્તાર થાય છે, આવે છે 85 માં. નવ તત્વોનું પ્રપંચ પૂર્વક વર્ણન અધિકાર છે, એવી રીતે અધિકારનું નામ એવું આપ્યું છે. 85 છે ને, નવ પદાર્થ પૂર્વક મોક્ષ માર્ગ પ્રપંચ વર્ણન આદિકાળનું નામ છે. નવ પદાર્થ પૂર્વક મોક્ષ માર્ગના વિસ્તારનું વર્ણન, પ્રપંચ એટલે વિસ્તાર, ત્યાં પ્રપંચ એટલે પાપ એમ નહીં, કારણ કે મોક્ષ માર્ગની વાત છે. નવ પદાર્થ પૂર્વક એનો વિસ્તાર કરવો છે. જીવ અજીવ જે નવ તત્વો છે એમ પરિણામનો એક જ વિષય વિસ્તાર બધો બંધ થઈ જાય, તમામ પ્રપંચ બંધ થઈ જાય, અને એક જ વિષય થાય પોતાનો આત્મા. એમ જીન પ્રતિમા વગર કહે જણાવે છે, અમે અમારા આત્મામાં ડૂબી ગયેલા છીએ, તમે પણ તમારા આત્માના આત્મરસમાં, ઉપશમ રસ એટલે આત્મરસ, ચૈતન્ય રસની અંદર તમે પણ ડૂબી જાઓ, આમ કહે છે. સીધું જ આમ કહે છે. અને એમ ડૂબી જતા પછી કોઈ ઉપાધિ નથી, ઉપયોગ બહાર રહેતા ઉપાધિ છે, અંદર ઉપયોગ ડૂબી જાય એમાં કોઈ ઉપાધિ નથી. આ સીધી વાત છે. આત્મા સ્વરૂપે જે નિરુપાધિક સ્વભાવ છે એ નિરુપાધિક સ્વભાવમાં લીન થઈ જાવ એમ પ્રતિમા બોધે છે. બોધ સિદ્ધ જ એમ મળે છે, દર્શન કરતા જ એવો બોધ મળે છે એમ કહે. એમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય, ઉપદેશ કરતી હોય એવું લાગે છે સાધકને. એમ જ લાગે છે એ દર્શન કરે છે ત્યારે ભગવાન ઠરી ગયા છે અને મારે પણ ઠરી જવા જેવું છે. જેટલો વિકલ્પ બહાર ચાલે છે તેનો નિષેધ આવે છે. ઉપયોગ બહાર નીકળા કે ચમકા દૂધ સમજો આમ કહ્યું શું કે ભાવ મરણ દીધું છે ને. જેમ યમનો દૂત આવે, મૃત્યુ હોય ત્યારે યમ દૂત આવે છે એમ કહેવાય છે. બાકી કોઈ આવતું ફાવતું નથી. પણ આ એક નારકીમાં જાય છે ને પાપ કરીને જમડા મારે છે ત્યાં, એટલે એ લઈ જઈને મારે છે એમ કહેવું છે. અથવા ત્યાં એક ક્ષેત્રમાંથી બીજા પ્રતિકૂળ ક્ષેત્રે પકડીને લઈ જતા હોય મારવા માટે, આગમાં નાખવા માટે, બીજી રીતે ત્રીજી રીતે. પછી લૌકિક વાયકા અન્ય મતમાં એ પકડાણ કે જયારે મૃત્યુ આવે ત્યારે પાડા ઉપર બેસીને યમરાજ આવે છે. ચિત્ર જોયા છે, પાડા ઉપર બેસીને યમરાજ આવે છે અને જીવને બાંધીને લઈ જાય છે. એવું કઈ છે નહી હકીકતમાં, એવું કઈ છે
નહી.
કેટલાના ઘરે પહોંચે કલ્પના, લોકોમાં તો બધું એવું ચાલ્યું છે. એક આત્માનું વિજ્ઞાન અને એક શરીરનું વિજ્ઞાન, બેનો વિસ્તાર ઘણો છે, ઊંડું જ્ઞાન છે. એટલે એનું એની અંદર બધા ખોયા માર્યા પછી. એક માણસ માંદો હોય ને તો 70 જણા 70 દવા બતાવે. પછી ઓલા ભાઈ ડાક્ટરો ટીકા કરે પણ એવું ખબર પડતી હોય કે ન ખબર પડતી હોય કે આમાં એવું છે. એમ ધર્મમાં એવું છે. માણસ વાળ કાપતા કાપતા હિન્દુસ્તાનમાં તો ફિલોસોફી કરતો હોય છે, કહેવતું બોલે ને કાંઈક કરે. બધા કથા ને બીજું ને ત્રીજું ને હાલતું જ હોય છે. ઠેક ઠેકાણે ગલીએ ગલીએ ચોરે ચોરે મંદિર કથા ને ઓલા કોઈ બાવા ને કોઈ સાધુ ને કોઈ જોગી ને કોઈ જોગતા ને કોઈ સંન્યાસી કોઈ કાંઈ ને કોઈ કાંઈ ને કોઈ ફકીર ને એ બધી પોતપોતાની હવ વાંચે છે. ખબર ભલે પડતી હોય કે આ વિષયની ન પડતી હોય. ધર્મ શું ચીજ છે એનું તાત્વિક જ્ઞાન હોય કે ન હોય એમને ચલાવે છે સૌ. બહુ ઓછા જીવોને સાંભળવા મળે છે આવી વાત, અથવા સંખ્યા જુઓ તો બહુ ઓછા જીવોએ સાંભળી છે આ વાત. સંખ્યા બહુ અલ્પ છે એની, કેમ કે બીજું જ ચાલે છે. અને શ્રદ્ધા જૂની માન્યતા કોઈ છોડતું નથી, એ છોડવું કોઈને ગમતું નથી, પોસાતું નથી, રૂચતું નથી. એટલે પોતે જે માયનું છે એ પકડીને ચાલવાનું પ્રાય બને છે. સંપ્રદાયમાં જીવો થોડા અને બીજા સંપ્રદાયમાંથી ફરવાવાળા પણ એથી બહુ થોડા. માટે જીનેન્દ્ર પ્રતિમાની સ્થાપના છે એ પરમ પૂજ્ય છે. વ્યવહારે પરમ પૂજ્ય છે, દેવ છે ને એટલે સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે. પછી ગુરુ પૂજ્ય છે, પછી શાસ્ત્ર પૂજ્ય છે. ત્રણેયમાં જીનેન્દ્ર પ્રતિમાની સ્થાપના છે એ પરમ પૂજ્ય છે. ત્રણ લોકમાં શાશ્વત વિતરાગ મુદ્રિત જીન પ્રતિમા છે. ત્રણેય લોકની અંદર અનાદિ અનંત વિતરાગી મુદ્રાવાળી જેની મુખ મુદ્રા જોતા નીતરતો વિતરાગ ભાવ જોવા મળે છે. જેમ કપડું ભીનું હોય તો પાણી છે કે નહીં એમ ખબર પડે કે ન પડે, પણ નીચે પાણી ટપકતું હોય તો ચોખ્ખું અંદર પાણી છે એમ જોવા મળે છે. એમ ભગવાનની વિતરાગી મુદ્રામાં નીતરતી મુદ્રા છે, વિતરાગ ભાવ નીતરે છે એમ. એમ બાહુબલીની પ્રતિમા કોતરી છે એ તો ગજબ કરી છે, ખડગાસને છે અને એટલું વિશાળકાય પ્રતિમા છે, 64 ફૂટ નો ઊંચાઈ છે. મકાન બનાવે તો 6 માળનું બિલ્ડિંગ થાય એટલી મોટી પ્રતિમા છે. સામે 287 તો લગભગ એમના કેળ સુધીના ભાગની ઊંચાઈએ બેસવાનું થાય છે. મુખ મુદ્રા બહુ સ્પષ્ટ દેખાય, વિશાળકાય છે. સામેની 81 ઉપર પૂજા આપણે કરવા બેસી, ઉઠવાનું મન થાય નહીં. જો વિતરાગ ભાવ જોવે તો ખાવા પીવાનું ભૂલી જાય એવા પ્રતિમા છે. 1000 વર્ષ પહેલા એનું કામ થયું છે, શિલ્પ થયું છે, પણ ઘણું સરસ કામ કર્યું છે. નકશીખ બિલકુલ કોતરણી એવી છે. ખરેખર એવી કોતરણી થઈ છે કે સામે બેસો તો ઉઠવાનું મન ન થાય. વિશાળ કાય છે, બહુ એટલું બધું અંતર નથી, એક જ મકાન છે. બહુ સરસ ચોખ્ખે ચોખ્ખું જે વિતરાગ ભાવ જે છે બરાબર પ્રતિમાના મુખ મુદ્રા ઉપર બરાબર ઉપસાવેલો છે. શાશ્વત વિતરાગ મુદ્રિત જીન પ્રતિમા છે. વિતરાગ મુદ્રિત એટલે એના અંગ અંગમાંથી વિતરાગતા જરે છે, નીતરે છે. એમાં મુખમુદ્રા ઉપર તો વિશેષ વિતરાગતા જણાય. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વજ્ઞની વિતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ છે. વિષય હળવો છે પણ તત્વજ્ઞાનથી ભરપૂર છે. આંટી ઘૂંટી વાળો કાયદાનો વિષય નથી. આમ હોય કારણ કે આમ હોય, કારણ કે આમ છે એમ નથી. જીન પ્રતિમા છે તો વિતરાગ ભાવ નિમિત્ત થાય છે, સીધે સીધે અનુભવ કરી દઉં તો વિતરાગ ભાવ તને દેખાય છે કે નહીં એમાં. આ જો ન દેખાય તો જોવાની કોશિશ કર, છે એમાં જરૂરી નિમિત્તત્વ છે ને દેખાયા વગર રહેશે નહીં. હળવો વિષય છે પણ સીધો આત્માને સ્પર્શે એવો વિષય છે. સમયસર સ્તુતિના અર્થ કરવાનું કહેતા હતા ન્યાલભાઈ, આ એક દી સમયસારની સ્તુતિના અર્થ આમ તો સમજાયેલા છે ને, જેને ખ્યાલ છે એને તો ખ્યાલ હશે, કારણ કે અમને તો ઘણાને નથી અર્થ આપતી ખબર. સમયસાર રચી છે ને, રોજ સવારે આપણે પહેલા બોલીએ છીએ એનો અર્થ શું, એ બધા હળવો વિષય છે. એમાં તત્વજ્ઞાન જ મેઇન છે. સમયસારની સ્તુતિમાં દ્વિઅર્થ છે. એક સમયસાર પોતાનો શુદ્ધાત્મા અને એક સમયસાર આ ગ્રંથરાજ. એમ ગ્રંથાધિરાજ તારા મા ભાવો બ્રહ્માંડ નામ. આત્મા પણ બ્રહ્માંડ ને લોકાલોક ને જાણે છે એવો ભાવ છે. આમાં લોકાલોક ને જાણવાનું નિમિત્ત થાય એવા ભાવ. નવે તત્વ નો વાત લીધું છે ને, 10મું તત્વ તો જગત માં છે ને, 9 તત્વ માં આખું વિશ્વ આવી જાય છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે આ જગત કોઈએ બનાવ્યું નથી, અનાદિથી 14 બ્રહ્માંડ છે જે અન્ય મતમાં એમ કહે છે કે ઈશ્વરે રચેલું છે એ ગપુ છે. વળી એનો ઈશ્વર કોઈ પ્રલય કરશે એ પણ ગપુ છે. એનો નાશે થવાનો નથી ને એની કોઈ નવી ઉત્પત્તિ થઈ નથી, અનાદિથી છે. ન હોય તો શેમાંથી બનાવે? અભાવમાંથી સદભાવ કર્યો કે કઈ સદભાવ હતો એને પર્યાયાંતર કર્યું? એ જવાબ નથી. કહે એ તો શૂન્યમાંથી સર્જન થયું ને સર્જનમાંથી શૂન્ય કરી શકે એવી શક્તિના ધારક ઈશ્વરને કલ્પે છે. પણ એ વાત બંધ બેસતી નથી. અનેક દોષ આવે છે, એ વાતને સ્વીકારવા જાય તો અનેક દોષ આવે છે. મૂળ તો ઈશ્વર પોતે દોષિત ઠરે છે એમાં, કે એમ કરવાનું એમને કારણ શું? જે પરિપૂર્ણ છે, જે પરિપૂર્ણ પરમાનંદમાં સ્થિત છે, એવું જેનું ઐશ્વર્ય છે, આનંદ ઐશ્વર્ય છે, અનંત ગુણનું ઐશ્વર્ય છે, પણ આ આનંદ ઐશ્વર્ય છે, એને પોતાના આનંદ માટે કોઈ બીજી ક્રીડા કરવી પડે એ તો સામાન્ય મનુષ્યના મન માનુષીકરણ જેવું છે. પોતાના સુખ માટે કે પોતાના આનંદ માટે કાંઈ એને કાંઈ ખેલ કરવો પડે, કાંઈ રમત રમવી પડે. જેમ ગંજી પોતાનો ખેલ છોકરા મહેલ બનાવે છે, એવું ઈશ્વરને આ જગત ઊભું કરવું ને વળી પાડી દેવું ને વળી ઊભું કરવું ને એ વાત બંધ બેસતી નથી. બહુ સામાન્ય કલ્પના કરે છે એ લોકોમાં, તો બહુ સામાન્ય કલ્પના છે. ખવડાવું પીવડાવું અને જેમાં પછી પાન પણ ખવડાવવું ત્યાં સુધીની ક્રિયા છે. પાન બીડું આપે છે, હવેલીમાં મારે આપે છે. શાસ્ત્રીજી ટીકા કરે, પાંડુરંગજી આવે છે ને હાથે વળે, આ જુઓ તો ખરા કે ભગવાનનું માનુષીકરણ કરી નાખ્યું છે, એવા શબ્દ વાપરે છે. ઈશ્વરનું માનુષીકરણ કર્યું છે, ખવડાવે પીવડાવે નવડાવે ધોવડાવે હુવડાવે જમાડે ને પાન બીડા ખવડાવે, સારું છે કે સિગારેટ આપતા નથી? આટલી ટીકા કરી દીધી. આ તો નજરો નજરો સાંભળેલી વાત છે. તે દિવસે માધવબાગમાં બેસે ને ટીકા કરે માધવબાગમાં આવનારની. આ માધવબાગમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ સ્થાપી છે તો કે તો લક્ષ્મીના પતિ છે. હવે તમે તેદી કાણાવાળો પૈસો હતો, દીદી હું સાંભળવા જતો તેદી માટે. આ કાણાવાળો પૈસો ત્રાંબીઓ તમે હોળ ઘોળ ઉતારીને આમ ફગાવો છો લક્ષ્મીનારાયણ ઉપર, શરમ નથી થતી કે તમને? કે લક્ષ્મીપતિ ઉપર તમે કાણાવાળા પૈસાનો ઘા કરો? બહુ ટીકા કરે માધવબાગમાં વ્યાખ્યાન આપે ને માધવબાગના મંદિરમાં એની ટીકા કરે. ઘણું છે કોઈ બોલી ન આપે. આમ તો વિદ્વાન છે, વેલરેડ માણસ છે. ને આમ આકર્ષણ શું છે કે થોડાક લૌકિક કાર્યોની અંદર ઉતરેલા છે. અત્યારે તો આ વૃક્ષારોપણ ને બીજું ત્રીજું ઘણા પ્રોજેક્ટ હાથમાં લીધા છે. પણ તે દિવસે તો તત્વજ્ઞાનને રોજિંદા જીવનમાં કેવી રીતે ઘટાડવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો, એ વિષય ઉપર થોડુંક આકર્ષણ થયું કે તત્વજ્ઞાન એ કોઈ મંદિર મસ્જિદમાં બેસીને માત્ર કરવાનો વિષય નથી. ચાલુ જીવનમાં રોજિંદા જીવનમાં તત્વજ્ઞાનનો ઉપયોગ શું હોઈ શકે એનો એક ખાસ મુદ્દો એ ઉઠાવતા થોડુંક આકર્ષણ એના ઉપર કહે છે. આવું કોઈ નથી કહેતું એમ, સરસ કહે છે. અત્યારે તો ઘણા લૌકિક કાર્યો હાથમાં લીધા છે. શું કહે છે કે લોક અનાદિ અકૃત્રિમ છે, કોઈએ બનાવેલો નથી, કોઈએ રચેલો નથી, કરેલો નથી, અને લોકમાં સર્વજ્ઞ છે એ પણ અનાદિથી છે, પ્રવાહ અપેક્ષા એમ. કોઈ એક સર્વજ્ઞ અનાદિથી છે અથવા કેટલાક અનંત સર્વજ્ઞો અનાદિથી છે એમ નથી. વ્યક્તિ અપેક્ષાએ સર્વ વ્યક્તિગત સર્વજ્ઞો અનાદિથી હોવા છતાં સિદ્ધાલયમાં તો થાય, પછી સિદ્ધ થાય છે બધા, પણ એ બધા જ પહેલા સંસારી પછી અરિહંત થઈને સિદ્ધ થયેલા છે. સંસારી હોય છે એમાં મનુષ્ય હોય છે, પછી મુનિ પણ અંગીકાર કરે છે, અરિહંત દશા પ્રગટે છે અને પછી સિદ્ધ દશા પ્રગટે છે નિયમબદ્ધપણે. આ પ્રક્રિયામાંથી પસાર થાય છે. કોઈ મુનિ દીક્ષા લે નહીં સીધો સિદ્ધ થાય એવું બને નહીં. કોઈને અરિહંત પદ આવે જ નહીં ને સીધા સિદ્ધ પદમાં જાય એમ કદી બને નહીં. વ્યક્તિગત રીતે દરેક સિદ્ધ પરમાત્મા સાદી સિદ્ધ હોવા છતાં પ્રવાહપણે સિદ્ધાલયમાં અનાદિ સિદ્ધપણા સિદ્ધો અનંતા છે. અચ્છા, પહેલા સિદ્ધ કોઈ થયા હોય એવું સાદીપણું નથી. આમ છે, ગણિતથી વિચારવા જાય તો એને ગણિતમાં સમય એવો વિષય નથી, ગણિતની બહારનો વિષય છે. ગણિતને લાગે વળગે છે તો પણ ગણિતથી ગણિતની મર્યાદાથી પેલે પાર છે. એવા ઘણા ગણિતના વિષય છે જૈન દર્શનમાં કે જે ગણિતની મર્યાદાથી પેલે પાર છે. એટલે કેટલાક મહાન આચાર્યોએ કર્ણાનો યોગ હાથમાં લીધો, જેમ કે આ ભૂત પુષ્પદંત ભૂત બલિ દર્શન આચાર્ય વિરસેન સ્વામી જીનસેન સ્વામી. એનું કારણ એ છે કે લોકો એમ કે બુદ્ધિવાળા કે આ જૈન દર્શનમાં ગપ્પા માર્યા છે, આ બધી જે અનંતની વાતો છે એ બધી ગપ્પા છે, ગણિતમાં કોઈ વાત આવતી નથી આવી. એને ગણિત સમજાવી દીધું છે કે તું ગણિતમાં શું સમજે છે, બેસ અમારી સામે, તને સમજણ પડે ગણિત શું ચીજ છે. જ્યારે પહેલા વહેલા જર્મન વૈજ્ઞાનિકો હિન્દુસ્તાનમાં આવ્યા, એ લોકોએ આ ભાષા સમજીને ઉકેલ કર્યો, ત્યારે એ લોકોને ભાન થઈ ગયું કે આટલી ગણિતની બુદ્ધિ શું મનુષ્યમાં હોઈ શકે ખરી, આ શંકા ઊભી થઈ ગઈ. ત્યારે એ લોકોને એમ કહેવામાં આવ્યું કે આ કોઈ આરામ ખુરશીમાં બેઠા બેઠા ઝૂલતા ઝૂલતા હિંડોળા ખાતે હિંચકતા નથી લખ્યું એર કન્ડિશન રૂમમાં. આ 12 મહિના નિર્વસ્ત્રપણે જંગલમાં રહેનારા મુનિઓની રચના છે. ત્યારે મોઢામાં આંગળા નાખી ગયા કે કોઈ પણ જાતની જીવનની સગવડ વગર આવું જ્ઞાન ધરાવતા હતા? જીવવાની કોઈ સગવડ નહીં ને, એને એને આહાર પાણીની કોઈ વ્યવસ્થા નહીં. વ્યવસ્થા નહીં એટલે પ્રાયર અરેન્જમેન્ટ નહીં, અગાઉથી અગાઉથી કરેલી કોઈ વ્યવસ્થા નહીં. એવા મુનિઓ એ જંગલમાં બેસીને આ તાડપત્ર ઉપર આ શાસ્ત્રો લખ્યા છે. અત્યારે તો ઓરિજિનલ શાસ્ત્રો મૂળ બિદ્રીમાં વિદ્યમાન છે. ધવળ જે ધવળમાં ધવળ એ બધા જે મૂળ શાસ્ત્રો છે તાડપત્ર ઉપર અત્યારે પણ મૂળ બિદ્રીની અંદર છે લખેલા. એ લોકોને એમ થયું કે આ તો કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ્સ જેને કહીએ, જે બુદ્ધિના પર્વત જેને કહીએ એવા માણસો છે. એને એમ કહી શકાય એવું નથી કે તમે ગણિતની બહારની વાતો કરો છો એ અમે કેમ માનીએ. શું નહીં તો એમ કે ભાઈ તમારે તો કહી દેવું છે કે આ ગણિતની બહારની વાત છે ને તમારા ભેજાની બહારની વાત છે, તમારું ભેજું નાનું પડે એવું છે ને આ વાત મોટી છે, પતી ગયું હોય કઈ દલીલ કરવાની સામાન્ય રીએ નહીં. એમ કરીને સામાને ટાળી દેવાની વાત નથી. એ જો એમ કહેતા હોય કે ગણિતમાં તમને ખબર પડતી નથી તો બેસો કરણાનો યોગની અંદર સમજવા, ગણિત શું ચીજ છે એની ખબર પડે. એવી એવી આંકડાઓનો વિષય છે કે આજે આપણા જેવા વાંચે તો હજી સીધું સમજાય નહીં, તરત સમજાય નહીં, શીખવું પડે એવું છે. ભલે આપણે કેટલીક વિદવત્તા આ વિષયની હોય અધ્યાત્મની ને તત્વજ્ઞાનની, પણ એ વિષય આજે વાંચવા બેસો તો શીખવા બેસવો પડે એવું છે. સમજાયું નથી સીધું, કેમ કે એના કેટલાક પારિભાષિક શબ્દો જ અજાણ્યા પડે છે, આજે અજાણ્યા પડે છે. ક્ષોપસમ જોઈએ, ક્ષોપસમ એવો જોઈએ કે આગળ પાછળની સંધિ મેળવી શકે એવો ક્ષોપસમ જોઈએ એની ગણિતની, નહીંતર આ તો આંકડાનો વિષય છે, કાંઈક તુંબડીમાં કાંકરા જેવું લાગે, કાંઈ સમજાય જ નહીં, ખરેખર નથી સમજાતું. બરાબર. હા, ત્રિલોક સાર ને ત્રિલોક ઉન્નતિ ને એ બધા એમાંથી બીજા શાસ્ત્રોની રચના થઈ છે, બીજા મુનિઓએ કરેલી છે, પણ એ બધા એટલા બધા અઘરા પડે છે અને આ પણ અઘરા પડે છે. ધવળાદી એવું જ છે, એમાં એવું જ છે. મેં તો એક બે વોલ્યુમ જોયા છે, 31 ભાગ છે આવા, ધવળ જય ધવળ ને મા ધવળ થઈને ત્રણેય થઈને જુદા જુદા આચાર્યની ટીકા છે, 31 ભાગ છે. પણ બે પાના વાંચીને ત્રીજા પાને જઈએ તો બીજે આગલા ત્રીજા પાના ઉપર હું વાંચ્યું તો એ નથી લખ્યું. આજે એવી પરિસ્થિતિ છે, એવા અઘરા બહુ ઉઘાડા. આજે એની બરાબરીમાં કોઈ ઉઘાડવાળા નથી, ત્રણ ફિરકામાં નથી એટલો ઉઘાડવાળો. હા, 25 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે, 25 વર્ષની ઉંમરે એન્જિનિયરિંગના સેકન્ડ ઇયરમાં એને 31 ભાગ પૂરા કર્યા એક વર્ષના, તો એ સેકન્ડ ક્લાસ પાસ થયો, નહીં તો ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ. એટલે કે તે એ વર્ષમાં એકનું ધવળ જ વાંચ્યું હતું, એટલે કોલેજનું ભણતર ઓછું હાથમાં લીધું હતું, એટલો ઉઘાડવાળો. એમ કહ્યું કે આ વિષય ક્યાં છે વિમોચનજી, તો કે લાવો હોળમો ભાગ, લાવો આટલામો છઠ્ઠો ભાગ, લાવો દસમો ભાગ, નવમો ભાગ, ભાગ કાઢે ને એમાંથી પાનું કાઢી ના કરો, અહીંયા આ વિષય લખેલો, એટલી તો એની યાદદાસ હતી, યાદદાસ થયું એટલી ને સમજણ એને બધી ખ્યાલ પડે બધો શું કે છે. રાત્રિ ચર્ચામાં ગુરુદેવે પૂછ્યું, યાદદાસ હતી ને ગુરુદેવ ધવળ વાંચ્યા છે પણ યાદ તોડીએ ને તો બહુ વિસ્તાર વાળો વિષય છે. મુનિપણાના બોલ નો એક બોલ હતો કે વિમોચન ધવલમાં ક્યાં આ વિષય આવે છે, કે ક્યાંક આવે છે એવો ખ્યાલ છે પણ તમને ખ્યાલ છે ને, તો કે છઠ્ઠો ભાગ આપો. રાત્રિ ચર્ચામાં કબાટમાંથી છઠ્ઠો ભાગ કઢાવી અને પાનું કાઢ્યું, પાનું કાઢીને વાંચ્યું એ ભાગ. આમ અહીંયા કે છે પણ આપનો પ્રશ્ન છે ને અહીંયા વાત છે એ ટુધી પોઈન્ટ નથી કરી, ભૂષણ બુદ્ધિ હતી. આપ જે વાત પૂછવા માગો છો એવી ભળતી વાત થોડીક આ જગ્યાએ આવી છે ખરી, પણ ખરેખર જે આપ પૂછો છો એ વાત નથી. રામજીભાઈ આપણે ઘણું વાંચેલું છે, રામજીભાઈ એ વચમાં કહેવા ગયા રામ છે ને તેમ છે ને ફળામ છે ને ધીકું ફળા ઉડાવી વાત એને, ત્યાં એ વિષય જ નથી. તમે ચેત વચમાં વાત કરો છો એ ગુરુદેવ તો બરાબર છે, તમે વાત કરો છો એ વાત નથી ચાલતી, બીજી જ વાત ચાલે છે. એટલે વાતનો વિષય પકડાય નહીં વિદ્વાનોને, તેથી વિદ્વાન કહેવાનો મતલબ શું છે કે સર્વજ્ઞ જે અનાદિથી છે એ કોઈને ન બેસે, અને ન બેસે એને એમ કહીએ કે તમને ન બેસે કેમ કે તમારું મગજ નાનું છે ને વાત મોટી છે, એમ કે આ તો ઉડાડી દેવા માટે આપણને દલીલ ન કરી શકીએ ને, દલીલ કંઈ સાંભળવી ન પડે એટલે કહે છે. એવું નથી, ગણિતનો વિષય અત્યારે મજૂદ સાહિત્ય છે એની અંદર એટલો જબરજસ્ત પડ્યો છે કે ગણિતને ખબર પડતી નથી માટે તમે આવું બધું કયો છો એ કોઈ કહી શકે એવું નથી. એને પોતાની ઇન્ફિરિયારિટી સ્વીકારવી પડે. જો એ શાસ્ત્રો ગણિતાનુયોગ ના કર્ણાનુયોગ ના શાસ્ત્રો આજે જૈન શાસ્ત્રો જોવે તો અમે એની પાછળ છીએ, આગળ નથી પણ પાછળ છીએ, આજે એને સ્વીકારવું પડે એવું છે. એટલું ગણિત તો મોજું છે, એ તો ઘણું વિચ્છેદ ગયા પછી આત્મ છે, એ તો એક અણુના અમુક પૂર્વનો અમુકનો ભાગ છે, પૂર્વ તો બહુ વિસ્તારવાળો છે. હા અભ્યાસ હોય તો કરુણાનું યોગ, આપણે પૂર્ચંદજી શાસ્ત્રીને કરુણાનું યોગ વધારે અભ્યાસ કરીએ. એમણે આ હિન્દીમાં તો અનુવાદ બે ત્રણ યોજનાનો ઉત્પન્ન કર્યા છે, અને પૂર્ચંદજી મુખ્ય છે બનારસ વાળા. આવો કરુણાનું યુગમાં કોઈ મારી સામે કાંડું પકડી ઊભો રાખી દો એમ બોલે છે, અભ્યાસ સારો છે એમાં કઈ સવાલ નથી. કેમ કે એમને આ ધોરણની જે માધ્યમ સંસ્કૃત માંથી હિન્દીનું ભાષાંતર મુખ્ય એમણે રહીને બીજા બે વિરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. આમ છે ભાવે અને દ્રવ્ય બે રીતે એમ લીધું. સર્વજ્ઞની વિરાગ પ્રતિમા પણ લોકમાં અનાદિથી છે અને કોઈ કરી નથી અને કાયમ રહેવાની છે એવી છે. જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. બહુ મોટો દોષ કર્યો છે એ વાત મોટેની ગાથાના પ્રવચનમાં. વર્તમાનની અંદર બે પ્રકારે ફેરફાર થયા. એક તો એક સમૂહ એ નીકળ્યો કે જેણે પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે, એ સ્થાનકવાસી સંપ્રદાય તરીકે નામથી પ્રસિદ્ધ છે. એ આમાંથી બીરાવાસીમાંથી જે ફાંટો પડ્યો. દિગંબર શ્વેતાંબર બે થયા, એમાં શ્વેતાંબરમાંથી એક વધારે ફાંટો પડ્યો એ સ્થાનકવાસીને. એ લોકો વસ્ત્ર તો પહેરતા જ હતા ને એ વાત એમણે ચાલુ રાખી, પણ પ્રતિમાની સ્થાપનાને ઉડાડી. તું તો લખ્યું છે કે તુટીલામાં દીક્ષા લીધા પછી એક સાધુ પાસે ગયા અને કહ્યું કે શાસ્ત્રમાં તો છે પ્રતિમાની વાત, કેમ આપણે નથી માનતા? તો કે વાત તો સાચી છે, છે, પણ અત્યારે જો આપણે એમ કહીએ કે છે તો સ્થાનકવાસીની શ્રદ્ધાથી ઉડી જાય એવું છે, મોટો ખળભળાટ થાય, બળવો કરવા જેવું થાય. હવે તો બળવો કરે એની તાકાત જોઈએ, બળવો કરવાની. એ સાત સામાન્ય સાધુઓ હોય તો કઈ પૂર્ણ હોય નહીં, એ પ્રકારનું એની પોતાની પણ નૈતિક હિંમત હોય નહીં. ગુરુદેવની તો વાત જુદી હતી, એમણે તો બળવો જ કર્યો, સીધો આખું બંડ પોકાર્યું કે આ માર્ગ બરાબર નથી. એમને એવો શબ્દ બોલ્યા હતા કે હે શાસ્ત્રમાં જીન પ્રતિમા છે અને નથી એમ આપણે પંથ ચલાવવો, માર્ગ ચલાવવો, આમાં તો આત્માર્થતા નથી રહેતી. સાધુપણું તો એક કરું ગયું, પણ આત્માર્થી કોઈ નથી આમાં તો, આમાં તો આત્માનું વહીત થઈ જાય. એ વાત તો કોઈ રીતે સંમત કરે નહીં, એટલે જાહેર રીતે એ વાત નથી. પોતે જાહેર હતા એટલે જાહેર રીતે લઈ લીધી. પ્રસિદ્ધ હતા સ્થાનકવાસીના સાધુ તરીકે, તો એ પ્રસિદ્ધિ કરી. જેણે આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ત્યાં તો પછી પ્રવચનમાં એ વાત કરી દીધી છે કે વિકૃત કરે છે, અલંકાર આદિથી શોભાયમાન કરે છે, એ પણ વિકરાગ પ્રતિમાની સ્થાપનાને સમજ્યા નથી. એ વેરાવાસી શ્વેતાંબર પરિવાર છે. હોય ત્રણ લોક ને ત્રણ સર્વજ્ઞ અનાદિ છે ને એમનો વિરહ ન હોય તો એમની પ્રતિમાનો પણ વિરહ નથી. સાથે સાથે એમ જ કેવું છે ને, ત્રણ લોક ને જાણવા વાળા વિતરા કોઈ કાળે ન હોય, આ જગતમાં એવું ન બને. અરિયંતો સદાય છે, સંખ્યા ભલે અરિયંતની ઓછી હોય, અરિયંતો સદાય છે અને સિદ્ધો પણ અનાદિથી છે. એ ત્રણ લોકના જાણવા વાળા છે. ક્યારે એમનો વિરહ હોય આ જગતમાં એવું બનતું નથી. પણ સિદ્ધ પરમાત્માનું એવું સ્થાન છે, ભૌગોલિક સ્થાન એવું છે કે લોક સંપર્ક, લોકના જીવોને કોઈ સંપર્ક ન થાય. જ્યારે સર્વજ્ઞ અરિહંત સર્વજ્ઞ છે એને જગતના જીવોનો સંપર્ક થાય છે, સંયોગ થાય છે, અને એ એમની સર્વજ્ઞતાને સમજી શકે છે. અને સર્વજ્ઞને લોકોનો સંપર્ક, લોકોને સર્વજ્ઞનો સંપર્ક, એ અરિહંત દશામાં જ છે. એટલે અનાદિ મૂળ મંત્ર જે નમસ્કાર છે એમાં નમો અરિહંતાનો પહેલા લીધો છે. નિમિત્ત નિમિત્ત સંબંધ છે. ઘરની જીવને પણ ભગવાનના જીવબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. આવે જ આવે એમ કહેવું છે, ન આવે એવું બનતું નહીં. સાધક છે, સરાગ અવસ્થા રહી છે ત્યાં સુધી તે સરાગપણાનો વિષય, જે ધ્યેય પોતાને પ્રાપ્ત કરવું છે એવું ધ્યેય જેણે પ્રાપ્ત કર્યું છે, હાંસલ કર્યું છે, એવા સર્વજ્ઞ વિતરાગ પ્રત્યે બહુમાન અને ભક્તિનો રાગ આવ્યા વિના રહેતો નથી. રાગ હે છે એમ માને છે તો પણ, અથવા સાધક જીવને રાગ આવે છે તે ઉપયોગમાં મેળવતા નથી તો પણ, જ્ઞાનથી તે રાગને જુદો રાખે છે તો પણ, તેવો રાગ તેમને આવ્યા વિના રહેતો નથી. બંધધિકારનો વિષય એ છે કે કેવા છે સમ્યક દ્રષ્ટિ જીવો, કે રાગાદિન ઉપયોગ ભૂમિ અનયન, એવો શબ્દ એક કળશમાં છે, કે જે રાગાદિને ઉપયોગની ભૂમિમાં લાવતા નથી. નહીં એટલે લાવવું, નહીં 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 તો લીધી, અનયન નથી લાવતા. રાગાદિને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતા થકા જે જ્ઞાન રૂપે પરિણમે છે તે બંધને ઉડાડે છે એમ કહ્યું છે. એ બંધને ઉડાડનારા છે, ઉડાડે છે, ઉડાડી દે છે બંધને, ઉડાડી દીધો. જેમ કોઈ તોપના ગોળાથી કિલ્લાને ઉડાડી દે છે એમ અનાદિનો જે મિથ્યાત્નો બંધ થતો હતો એને ઉડાડી દીધો. આવા સમ્યક જ્ઞાને ઉડાડી દીધો, કે જે સમ્યક જ્ઞાન ચાલતા રાગને, રાગાંશને ઉપયોગમાં ભેળવતા નથી, ભેળવતા નથી, જુદો રાખે છે. એ જુદો રાગ પણ આવો આવે છે એમ કહેવું છે. એની પણ મર્યાદા છે, એનું પણ કોઈ ચોક્કસ સ્થાન છે, ચોક્કસ વિષય છે. ગમે તેવો આવે એમ ન ચાલે. ગમે તેવો આવે એટલે કુદેવાદીને માનવાનો પણ આવે, અન્યથા માનવાનો રાગ પણ સાથે હોય એમ નથી. તેમને આવા ભગવાનના જીવબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે, કૃત્રિમ રીતે કરે છે ને લાવે છે એમ નહીં, પણ સહજપણે આવે છે એટલી વાત છે. આવે છે એટલે આપણે કરો કૃત્રિમતાથી એમ પણ વાત નથી, સહેજે આવવો જોઈએ. એમાં ખાસ કરીને તામિલનાડુમાં જા, મદ્રાસ સ્ટેટમાં, અમે ગામડામાં એક વાર ગયા હતા, લગભગ દક્ષિણમાં 100-125 માઇલ ગયા હતા, મદ્રાસથી નીચે 100-125 માઇલ જેટલા, સવારે વહેલી સવારે ગાડીથી નીકળ્યા હતા 4-4:30-5, એ રાતના 10-11 વાગે આવ્યા હતા. 100-125 માઇલ સુધીમાં જે મંદિરો હતા એ જોવા હતા, ને આપણા તીર્થસુરક્ષા ટ્રસ્ટ તરફથી ત્યાં જીર્ણોદ્ધાર માટે જુદી જુદી જગ્યાએ પૈસા આપેલા હતા, એટલે એ થોડું જોવાનું હતું. ને પછી પાછા જુદા રસ્તે આવ્યા, એ 125-150 માઇલના થોડા મંદિરો ગામડામાં જે આવે મંદિરો એ જોયા હતા. ગામડું હોય 100 ખોડાનું, 500-1000 માણસની વસ્તી હોય, જીન મંદિર જુઓ તો માથે શિખર કપાઈ ગયું હોય, કાળે કરીને આખું શિખર જ લઈ ગયું હોય, ખાલી છત રહી ગયું હોય, એવું જર્જરિત થઈ ગયું હોય. અંદર જાઓ તો સેંકડો પ્રતિમા ભગવાનની, ખડગાસનની ને પદ્માસનની બંને પ્રતિમાઓ, નાની મોટી સેંકડો પ્રતિમાઓ. નાના નાના ગામડામાં મંદિર મોટા, ને મંદિરની અંદર પુષ્કળ પ્રતિમાઓ, ઘણી પ્રતિમાઓ. આજે આ પરિસ્થિતિ હાલ નાના નાના ગામડામાં ગયા હતા, નાનું નો સંખ્યા. એ લોકો સવારના પરમાં ગયેલા 8-9-10 હજારના ગાળામાં, નાની નાની શેરી પણ બધાના આંગણામાં. આપણે જેમ દિવાળીની અંદર ચોક પૂરીએ છીએ આંગણામાં, એવડા ગુલાલથી સફેદ ચીરોડીથી, એમ એક એક ઘરમાં એ લોકોનો રોજિંદો રિવાજ, રોજ આંગણું સાફ કરે, લીપે, અને રોજ એના ઉપર આંગણું પૂરે. એ જાતની પદ્ધતિ આજે છે લોકોમાં, એ જાતની એક સંસ્કારિતા છે. કોઈ આંગણે આવ્યો હોય એને એમ લાગે કે આંગણું સારું છે, પધારો અંદર. એના એના જેવું ઘર તો નાનું ઝૂંપડા જેવું હોય, છતાં એ રોજ કરે છે. એમ થાય કે આવા નાના ગામમાં મંદિર હશે તો કાંઈ, તો અત્યારે નાનું ગામ, એ જમાનામાં કોઈ મોટું શહેર હશે ના, કે ઘોઘા તો ઘણું મોટું દેખાય છે. ઘોઘા તો ચોથા ભાગના ગામડા, અને એટલા મંદિર ને એટલા અંદર જીન પ્રતિમાઓ છે પુષ્કળ. સ્વભાવની સન્મુખતાની શાંતિ વડે કષાયની અગ્નિ બુજાય છે. સ્વભાવની સન્મુખતાની શાંતિ વડે જે કષાયની અગ્નિ છે એ સમ્યક પ્રકારે બુજાય છે. કષાય અગ્નિને બુજાવવા માટે સ્વભાવ સન્મુખની શાંતિ વિના બીજો કોઈ ઉપાય નથી. જગતના જીવો કષાયની અગ્નિ બુજાવવા માટે જે તે વિષયો પકડવામાં જાવા નાખે છે, તો કોઈ રીતે પણ ઈચ્છા અને કષાયની અગ્નિ શાંત થાય. પણ એ અગ્નિની અંદર ઘી નાખો ને અગ્નિ ઓલવાય નહીં, અગ્નિ વધી જાય. એમ ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિથી ઈચ્છાને શાંત કરવા જતા ઈચ્છાનો ભડકો વધે છે, અને શાંતિ થવાને બદલે અશાંતિ વધે છે. એનો બહુ મોટો પુરાવો પશ્ચિમના દેશો છે. યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ અને સ્ટેટ્સમાં જાઓ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, એના જે રાજ્યો છે, અને આ બાજુ રશિયા બાજુ, જેટલા એ બાજુના દેશો છે, બધામાં જ્યાં સંપત્તિ વધી છે, જ્યાં ઈચ્છિત પદાર્થો મેળવવા માટેનું વિપુલ પ્રમાણ જોવામાં આવે છે, ત્યાં એ લોકોની અશાંતિ પણ સ્પષ્ટ જોવામાં આવે છે. એ તો જાહેર રીતે એ લોકોએ એકરાર કરેલો વિષય છે કે અમને ક્યાંય શાંતિ નથી, તમારું હરે કૃષ્ણ ને હરે રામનું સૂત્ર પણ અમને શાંતિ આપે છે એમ કે છે. બીજી તો ક્યાં વાત કરવી, કેમ કે એને તો ચર્ચમાં એટલું જ નથી, મોટા ભાગના ક્રિશ્ચિયન છે અને કેટલાક મુસલમાન પણ છે, પણ એ લોકોમાં તો એટલું જ નથી કે જે સામાન્ય રીતે જપથી શાંતિ મળે. એક જપ છે ને, એક ને એક નામનું રટણ કરવું ભક્તિથી, એને જપ કહે છે. તો એમાં પણ માનસિક ક્રિયા એવી થાય કે કષાય છે તીવ્ર ન થાય પણ મંદ થાય, તો એને થોડી શાંતિ મળે છે. અહીંયા જે આત્મિક શાંતિ છે એ તો વાત જ એ તો કોઈ જાત જ જુદી છે, ને એ કોઈ પ્રકાર જ જુદો છે, ક્વોલિટી જુદી છે, આખે તદ્દન ક્વોલિટી જુદી છે, અલૌકિક વાત છે. સ્વભાવની સન્મુખતાની શાંતિ વડે જ કશાયની અગ્નિ બુજાય, ને બીજી કોઈ રીતે કશાયની અગ્નિ બુજાય નહીં. વર્ષામાં અગ્નિ જેમ ઠરી જાય છે તેમ ભગવાને સ્વસન્મુખી મોક્ષ માર્ગની વર્ષા કરી. દિવ્ય ધ્વનિમાં પણ આત્માને સ્વસન્મુખ કરવાના ઉપદેશની વર્ષા કરી, એ ધોધ વર્ષાયો છે. અને અમૃત જેવી શાંતિ, અમૃત પિતા જેમ શાંતિ થાય એવી શાંતિ થઈ, એટલે એને અમૃત વર્ષા કહેવામાં આવે છે. જન્મ મરણનો નાશ કરે છે એવી શાંતિની વર્ષા, મોક્ષ માર્ગની વર્ષા. મોક્ષ માર્ગના ઉપદેશની વાત કરી છે, ટૂંકામાં વાણી એમ કરી કે મોક્ષ માર્ગની વર્ષા કરી છે. મોક્ષ માર્ગનો ધોધ વહેવડાયો, અને તે જ સંસારનો દાવાનો ઓલવવાનું સાધન છે. આ સિવાય કોઈ જગતમાં કશાયની અગ્નિ બુઝાવવાનું કોઈ સાધન નથી. એક જ સાધન છે, અને તે પણ રામ બાણ ઉપાય. કદાચ કદી પણ જે નિષ્ફળ ન જાય એવો આ ઉપાય છે. વર્ષામાં અગ્નિ ઠરી જાય તેમ ભગવાને સ્વસન્મુખની મોક્ષ માર્ગની વર્ષા કરી છે. મુખ્ય વાત એ આવી છે, આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, અકષાય સ્વરૂપ આત્મા કેવો છે, અને એ અકષાય ભાવ કઈ રીતે ઉપજે મોક્ષ માર્ગનો. આ બે વાત મુખ્યપણે દિવ્ય ધ્વનિની અંદર આવી છે. આમ તો કોઈ વાત બાકી નથી રહી, જગતની કોઈ વિદ્યા બાકી નથી રહી, પણ એ બધું ગૌણ છે. અધ્યાત્મમાં તો એની કિંમત નહીં હોવાથી એ વાત પણ ઉચ્ચારવામાં આવતી નથી. બરાબર. દિવ્ય ધ્વનિની અંદર તો જગતના કોઈ પદાર્થોના વિજ્ઞાન સંબંધીની વાત બાકી રહી હોય એવું નથી. આ લોકોએ જે શોધખોળ કરી છે એ અહીંથી શાસ્ત્રો લઈ ગયા પછી શોધખોળ કરી છે. ભૌતિક વિજ્ઞાન પણ એટલું જ ભરેલું હતું, જ્યોતિષ વિજ્ઞાન પણ એટલું, ભૌતિક વિજ્ઞાન પણ એટલું, તમામ પ્રકારની વિદ્યાઓ. આજે વિદ્યાધરની વિદ્યાઓ કહે છે, મેલી વિદ્યાઓ કહે છે, જપ તપ સાધીને સાધનાની વિદ્યાઓ કહે છે, બધા પ્રકાર કોઈ બાકી નહીં દિવ્ય ધ્વનિમાં. પણ અધ્યાત્મ વિદ્યા સિવાય કોઈ વિદ્યા આત્માને સાચી શાંતિનું કારણ નહીં હોવાથી એ તમામ વિદ્યાને નકામી વિદ્યા ઠરાવી છે. વિશેષતા એ છે કે કહ્યું છે અને એની કિંમત હારો હાર બતાવી દીધી છે, મૂકી દીધી છે કે આ કહ્યું છે પણ આની આત્માર્થે કોઈ કિંમત નથી. નહીતર કેટલાક એવો ખોટો દાવો કરે કે તમને કાંઈ ખબર ન પડે, એની કિંમત ખબર નથી એટલે એની કિંમતની એ ખબર નથી. શું છે કે જે વિષયના તમે જાણકાર ન હોય એ વિષયની કિંમત આપવાના અભિપ્રાયનો જે અભિપ્રાય આપવાની જે કિંમત આપવાનો જે અભિપ્રાય છે એ વ્યક્ત કરવાનો પણ અધિકાર નથી રહેતો. જેમ કે હું તબીબી વિજ્ઞાન જાણતો નથી અને હું અભિપ્રાય આપી દઉં કે આમ દવા ન કરાવાય, ન કરાય, પણ તું તો જાણતો નથી, મારો અભિપ્રાય શું કામ લાગે. એટલે જગતની તમામ વિદ્યાઓ પ્રસિદ્ધ કર્યા પછી એના ઉપર મીંડું મીઠું છે, એવું જ ભેદ પ્રભેદનો વિષય છે. જે તત્વજ્ઞાનનો વિષય છે, ફિલોસોફીનો જે વિષય છે, એમાં વિદ્વાનો છે એ ભેદ પ્રભેદથી પોતાની જ્ઞાનની સમૃદ્ધિ બતાવે છે. આટલા ભેદથી અમે વાત જાણીએ છીએ, આમાં આટલા ભેદ છે, આમાં આટલા પ્રકાર છે, આમાં આમ છે, આમાં આમ છે. એ તમામ પ્રકાર સર્વજ્ઞની વાણીમાં આવ્યા છે. તો અત્યારે તો કઈ છે નહીં માયલો, પણ એ બધા ભેદ પ્રભેદ ઉપર બિંદુ મૂક્યું છે. આ બધા ભેદ પ્રભેદ આત્માના અવલંબન માટે કામના નથી. એક અભેદ નું અવલંબન છે એ જ આત્માને શાંતિ નું કારણ છે. પણ એ કઈને ના પાડી છે, થાપીને ઉઠાવ્યું છે. નહીતર તો એમ કે તમને ખબર પડતી નથી, માટે એ વાતને તમે કાઢી નાખો છો કિંમત વગર નીકળી, એવી વાત નથી. આમાં એટલી વિશિષ્ટતા છે.
બરોબર.
એ જૈનાગમની બે સાઈડ, બે બાજુ એટલી જ સ્પષ્ટ, ચોખ્ખી અને ઉજળી છે. તેમ ભગવાને સ્વસન્મુખની મોક્ષ માર્ગની વર્ષા કરી છે. કેમ કે એ એક જ કામની ચીજ છે, અને તે જ સંસારનો દાવાનો ઓલવવાનું સાધન છે. જેને પોતાના પરિણામમાં સંસાર ભાવ દાવાનો લાગે એને ઓલવવાનું સાધન છે. બાકી તો આખું જગત તો જેમ ચાલે છે એમ ચાલ્યું છે અને ચાલતું રહેવાનું છે. અનાદિથી ચાલ્યું આવે છે અને અનંતકાળ પર્યંત જગતની જે ગડબડ છે એ તો ઊભી જ રહેવાની છે અને ચાલવાની છે. એટલા અનંત જીવો છે અને બધા સ્વતંત્ર છે. તે સર્વજ્ઞને પણ આધીન નથી ને કોઈને પણ આધીન નથી. તેથી જેને પોતાની દશામાં સંસારનો દાવાનો ઓલવવો હોય એને આ ઓલવવાનું સાધન છે. અને એ જીવો પોતાના સંસાર ભાવને નાશ કરીને અનંત મુક્તિધામમાં ગયા પોતે પણ જઈ શકે એમ છે. દુઃખ લાગે તો અંતર સ્વભાવની સન્મુખતા થતાં શાંતિરૂપી જળની વર્ષા વડે અનાદિના સંસાર દાવાનળનો નાશ થાય છે. અંતર સ્વભાવની સન્મુખતા થતાં કેટલું શાંત સ્વરૂપ છે કે જેની સન્મુખ થતા શાંતિ થાય, જે અવસ્થા એની સન્મુખ થાય ત્યાં શાંતિ અંદરથી ઉભરો શાંતિ નો આવે એવી રીતે શાંતિ આવે. સમજે, શાંતિ ઉપજે એટલે એવી રીતે શાંતિ ઉપજે કે જાણે શાંતિનું પૂર આવ્યું અંદરથી. જેની સન્મુખ થતા આ સ્થિતિ છે. વસ્તુમાં શાંત સ્વભાવ કેટલો ભર્યો હશે કે જે એમને જ રહીએ છે કાયમ, એમાંથી કઈ ઓછું થઈને પર્યાયમાં આવે છે એવું નથી. જેમ સર્વજ્ઞ શક્તિ આત્મામાં છે અને અનંત કેવળ જ્ઞાનની પર્યાયનો પ્રવાહ થાય છે, તો સર્વજ્ઞપણામાંથી શક્તિમાંથી કાંઈ ખૂટ્યું કે અનંત કાળે એમાંથી અનંતમાં ભાગે ફેરફાર નથી. અનંતમાં ભાગે શું, કોઈ ભાગે ફેરફાર નથી, ફેરફાર જ થતો નથી. એટલે એને ધ્રુવ તત્વ કહેવામાં આવે છે. એ જેમ જ્ઞાન ધ્રુવ છે એમ શાંતિ પણ એટલી જ ધ્રુવ છે. અનંત શાંતિનો પ્રવાહ અનુભવ ગોચર થાય અનંતકાળ પર્યંત, છતાં સ્વરૂપ તો એટલું ને એટલું જ અનંત શાંત સ્વરૂપ છે. એવા સ્વભાવની સન્મુખતા થતાં જ શાંતિરૂપી જળની વર્ષા વડે, જળની વર્ષા લીધી. બળબળતો ઉનાળો હોય, ચામડી ફાટે એવો તાપ પડતો હોય, પણ જ્યાં ધોધમાર વર્ષા પડે જાણે ઉનાળો આવ્યો જ નથી. એક દિવસમાં તો જાણે ઉનાળો જ નથી એવો ફેરફાર થાય છે. એમ અનંતકાળનો સંસાર અને અનંતકાળની કષાયગ્નિ ને અનંતકાળની આકુલતા એ ખદબદી રહી છે. પરિણામમાં અનંતકાળના સંસારની આકુલતાનો ખદબડાટ છે. એ જ્યાં સ્વભાવની સન્મુખતા થાય એટલે જાણે સંસાર હતો જ નહીં ને છે જ નહીં, આટલો બધો ફેર પડે છે. જેમ ઋતુ ફરે ને જાણે આગલી ઋતુ હતી જ નહીં, અહીંયા તો આ જ છે જાણે, એમ પાછું સ્વરૂપ તો અનાદિથી છે ને, પોતે તો અનાદિથી છે એમ ભાન થાય છે. જાણે સંસાર હતો નહીં, સંસાર છે નહીં, એમ સન્મુખ થતા શાંતિરૂપી જળની વર્ષા પડે છે અને અનાદિના સંસારનો અભાવ થઈ જાય છે, નાશ થઈ જાય છે. મુક્તિની વાતો આસ્તિક્ય દર્શનમાં જેટલા આસ્તિક્ય દર્શન છે એ બધાએ કરી છે. આત્માની હૈયાતી પણ સ્વીકારી છે અને આત્માની મુક્તિ પણ સ્વીકારી છે. છતાં એ મુક્ત થવાનો ઉપાય છે એ આ એક જ પ્રકારે છે, બીજે ક્યાંય કોઈ પ્રકારે નથી. આમ છે, એક જ પ્રકાર છે આમ, અને એક પ્રકાર હોવાથી મતાંતર થતા જે અનેક પ્રકારો પ્રસિદ્ધ થયા એમાં લોકો વિભ્રમમાં પડી ગયા. જીવો આ હતું છે, આ હતું છે, આ હતું છે, આ હતું છે, અનેક મતાંતરો થયા. કોઈ આમ કહેવા લાગ્યા, કોઈ કે આમ કરો તો થાય, કોઈ કે આમ કરો તો થાય. બાહ્ય દ્રષ્ટિવાન જીવોએ બાહ્ય ક્રિયા અને બાહ્ય ઉપાયો એટલા બધા વિસ્તારથી બતાવ્યા કે કોઈને શેમાં ક્યાંક શ્રદ્ધા થઈ ગઈ, કોઈને શેની ક્યાંક શ્રદ્ધા થઈ ગઈ, કોઈને ક્યાંક વિશ્વાસ આવી ગયો. માર્ગ એક પ્રકારે, આ એક જ પ્રકારે છે. ફક્ત અંતર સ્વભાવની સન્મુખ થવું, અંતર્મુખ થવું, બસ આ એટલો જ માર્ગ છે. આ સિવાય કોઈ માર્ગ નથી. સંસારનો નાશ કરવાનો આ સિવાયનો કોઈ માર્ગ જગતમાં નથી. પણ એ ખોવાઈ ગયો, રાજી વાતોમાં એ ખોવાઈ ગયો. અનેક લોકો કે આમ કરો, તેમ કરો, ફલાણું કરો, નિપુણ કરો, ભણેલા ગણેલા માણસો લાંબો વિચાર કરતા નથી. મૂળ તો વિચાર કરતા નથી, એનું કારણ લોભ પડ્યો છે કે કાંઈક મળી જશે, કાંઈક મળી જશે, આમ કરવાથી કાંઈક લાભ મળી જશે. મોટા ભાગે તો લોકોને બાહ્ય પદાર્થો મેળવવાનો લોભ છે. હું એક બેંકના મેનેજર આવ્યા હતા, ભણેલો ભણેલો બેંક મેનેજર તો ભણેલો ભણેલો માણસ. ગિરનારની અંદર અમને એક મહાત્મા મળી ગયા છે, એક મંત્ર આપી દીધો. જયારે ભીલ પડે છે ત્યારે આ મંત્ર હાથમાં લઈ જશે ને તો કામ થઈ જાય છે, રસ્તો નીકળી જાય છે. એટલે અમે તો હવે ઘણા બધા, પછી એકને ખબર પડે એટલે એકની વાય બીજો લોભીએ, ત્રીજો લોભીએ, કેટલા અમે તો બધા ઘણા માનીએ છીએ. અહીંયા કઈ અમારો અહીંયા મંડળ થઈ ગયું છે, આવું ચાલે. નસીબ આપણે ગમે એમ સમાધાન કરી લઈએ. અને એક વાત તો ચોક્કસ છે કે હજારો ઈચ્છાઓમાં હજારે હજારે ઈચ્છા તો કોઈ નહીં, હજાર હું દસમા ભાગની કોઈની થતી નથી સફળ. પણ કોઈની મુખ્ય એવી કોઈ તકલીફ વાળી વાત ઉભી થઈ હોય ને એમાં કાંઈક રાહત થઈ ગઈ હોય, ભલે 100% નથી, તો પછી ઓલાને વાત અનુસંધાન જોડી દઈએ. શ્રદ્ધા કામ કરે છે, વિશ્વાસ કામ કરે છે, એટલે જોડી દઈએ છીએ. તો આજે નથી કરતા કે અવળું થયું તો કે કરમ આપણા, હવળું થયું તો કે એને કરી દીધું આપણું, આપણે માનીએ છીએ ને એને એને સહાય કરી આપણે, અવળું થયું તો આપણા નસીબ શું કરીએ. આમ જ ચાલે છે. પણ કોઈ બુદ્ધિપૂર્વક એટલું વિચારતા નથી કે આમ થાય, આ કેવી રીતે થાય. એવું અંધશ્રદ્ધાથી માને કે એની પાસે કંઈક શક્તિ છે, એની પાસે કંઈક જાદુ છે, એની પાસે કોઈ વિદ્યા છે, કોઈ ચમત્કાર છે, ફલાણું છે, આમ ચાલ્યું છે. જન્મ મરણ મટાડવાની તો ઈચ્છા જ કોક જીવને હોય છે, એ મોટા ભાગે તો ધર્મના બહાને પણ. દુકાનદારી જેને કહીએ, જેમ દુકાને જઈને કમાણી કરવી છે ને વેપાર કરવો છે, એમ ધર્મના બહાને પણ દુકાનદારી જ કરવી છે. કોક જીવને જન્મ મરણની મટાડવાની ઈચ્છા થાય ઉપર ઉપરથી તો એ અન્ય માર્ગની અંદર સલવાયેલો રહે છે. કોક તીવ્ર ઈચ્છાવાન થાય તો એને સન્માર્ગ મળે છે, કુદરતનો આમેળ છે. જો જીવને ખરેખર જન્મ મરણથી છૂટવાની ઈચ્છા થાય, ખરેખર અંતરથી ઈચ્છા થાય, ભાવના થાય, તો એને સન્માર્ગ મળી જાય છે. અને સન્માર્ગના બતાવનારા પણ એને મળી જ જાય છે. કેમ કે એ સદાય હયાતી ધરાવે છે જગતમાં. એ વિષય પણ જગતની અંદર મોજૂદ છે, નાશ નથી થયો.
જય હો વિતરાગી દિગંબર જૈન ધર્મનો જય હો.